પ્રકરણ 18. અમંગલકારી મંગળવાર. મંગળવારનો દિવસ ચાલુ હતો. સાંજે પૂજ્યશ્રીએ સાબુદાણાની કાંજી માગી અને કાંજીનો નાનો પ્યાલો પીધો. ડૉક્ટર રતિભાઈએ સૂંઠ લવિંગ ઘસીને પૂજ્યશ્રીના માથે લગાવ્યા. માથે તેલ માલિશ કર્યું. પગે ઇન્દોરવાળો મલમ લગાવ્યો. પૂજ્યશ્રીએ રતિભાઈને મોજા પહેરાવવાનું કહ્યું એટલે મોજા પહેરાવ્યા. સાંજે પ્રાર્થના કરતાં થોડું મોડું થયું એટલે પૂજ્યશ્રીએ તરત જ ટકોર કરી કે કેમ, આજે પ્રાર્થના નથી કરવી? સાંજે 6 વાગે પ્રાર્થના શરૂ કરી. પૂજ્યશ્રી પણ બધાની સાથે પ્રાર્થના બોલવા લાગ્યા. પ્રાર્થના થોડી બાકી હતી ત્યાં પૂજ્યશ્રીને ડોલડાલની એટલે સંડાસની હાજત થઈ. રતિભાઈએ ચીમનભાઈ, અતિલક્ષ્મીબેન અને કમુબેનને કહ્યું કે રૂમની બહાર બેસી પ્રાર્થના કરો. રતિભાઈએ કમોડ મૂક્યું. ખુલાસે સંડાસ થયો, પરંતુ પછી અશક્તિ જણાવવા માંડી અને જરા ગભરામણ થવા લાગી. પૂજ્યશ્રીને ફરીથી ચૂંક આવી. સહેજ ઝાડો ઉતર્યો, પરંતુ ઉઠવાથી અશક્તિ ઘણી લાગી. પૂજ્યશ્રી પલંગમાં બેઠા. એમને ગરમ બંડી પહેરાવી. પૂજ્યશ્રીને ઘીમાં ઇલાયચી તથા લવિંગ ચટાડ્યા. પૂજ્યશ્રી એમ કહેતા કે વધુ ઉધરસ થાય ત્યારે આ મારી પેટન્ટ દવા છે. ગળામાં કફ બોલતો હતો. કફ છૂટો પડે તો ગભરામણ ઓછી થાય. સાંજના 7:30 થયા હતા. પૂજ્યશ્રી ખુરશીમાં બેઠા હતા. લેપ લગાવેલો તે કાઢી નંખાવ્યો. ઇજમીટના ફૂલ જરા મોઢામાં નાખ્યા. મધ સાથે થોડું પાણી પીધું. ડૉક્ટર રતિભાઈએ નાડી જોઈ અને વિચારમાં પડી ગયા. સ્થિતિ બદલાવા લાગી. ગભરામણ થતી હતી એટલે રતિભાઈએ કહ્યું કે કોઈ વૈદ અગર ડૉક્ટરને બોલાવીએ. ત્યારે પૂજ્યશ્રીએ જરા ગરમીથી કહ્યું, મારે કોઈની દવાની જરૂર નથી, મને ઓમ ઓમ કરતો પડી રહેવા દો. પૂજ્યશ્રીએ ગાંડા મહારાજ માટે લખેલા શ્લોકો આણંદ ધીરુભાઈ જોશીને છપાવવા આપેલા તેને યાદ કરીને કહ્યું કે લખેલું કાગળિયું ખોવાઈ જશે તો? પૂજ્યશ્રીએ કહ્યું કે જો કે મને એ શ્લોકો યાદ છે. ત્યારે રતિભાઈએ કહ્યું કે બાપજી, મેં એ શ્લોકોની નકલ કરી રાખી મૂકી છે. પૂજ્યશ્રીને ખૂબ આનંદ થયો અને બોલ્યા કે બરાબર છે. થોડી થોડી ગભરામણ ચાલુ હતી. પૂજ્યશ્રીને કોઈ વાતચીત કરતા જુએ તો એ માંદા છે એવું ના કહે. ફરીથી ઝાડાની હાજત થઈ પણ થયો નહીં. પોતે ખુરશીમાં બેઠા. પૂજ્યશ્રીને ગભરામણ જેવું લાગ્યું ત્યારે ડૉક્ટર રતિલાલને કહ્યું કે જરા વાંતિ ઉલટી થઈ જાય તો સારું. રતિભાઈને થયું કે મીંઢળનું પાણી પાઈએ તો વાંતિ થઈ જાય એટલે મીંઢળની તજવીજમાં પડ્યા. પૂજ્યશ્રી પાછી ભારતના સંત સાધુ સમાજ અને દેશના ધાર્મિક વાતાવરણ સંબંધી એવી કકરાટી સાથે વાતો કરવા લાગ્યા કે કોઈને સહેજે શંકા ન આવે કે પૂજ્યશ્રી પોતાની લીલા સંકેલવાની પૂર્વ તૈયારી કરી રહ્યા છે. દર 15 મિનિટે રતિભાઈને પૂછતા, ડાક્ટર કેટલા વાગ્યા? અને ડાક્ટર ઘડિયાળ જોઈને સમય કહેતા. એમ કરતાં કરતાં 8:45 થયા. 14 પૂરી થઈ ગઈ હતી અને અમાવાસ્યાનો અમલ ચાલતો હતો. પૂજ્યશ્રીએ વાતો બંધ કરી અને ઓમ ઓમનું ઉચ્ચારણ કરવા માંડ્યું. પૂજ્યશ્રી સાંભળે એ રીતે રતિભાઈ ક્યારના ગુરુદેવ દત્ત એમ બોલતા હતા. પૂજ્યશ્રીને મેથી આપી તે ખાધી અને પલંગમાં સુવાડ્યા, ઉપર ઉડાડ્યું. આ વખતે રાત્રિના 9 થયા હતા. પૂજ્યશ્રીની કથળતી જતી તબિયતને ધ્યાનમાં રાખીને રતિભાઈએ રાત્રે 8:30 વાગે મેનેજર અમૃતભાઈ પંડ્યાને જણાવ્યું કે દિલ્હી ફોન કરી જયશંકરભાઈ શુક્લ તથા શ્રી રમેશભાઈ ત્રિપાઠીને તાત્કાલિક બોલાવી લો. 9 વાગીને ઉપર 5 મિનિટ થઈ હતી. ડૉક્ટર રતિભાઈએ પાછી નાડી જોઈ. નાડી ધીમે ધીમે અને તૂટક તૂટક ચાલતી હતી. તે ખરાબ પરિસ્થિતિનું સૂચન કરતી હતી. પૂજ્યશ્રી જરા બેશુદ્ધ જેવા લાગ્યા. મુખમાં ગંગાજળ રેડ્યું તો પૂજ્યશ્રીએ ઉતાર્યું, ઘીનો દીવો વગેરે કરાવી લીધો, પૂજ્યશ્રીના શરીરે ભસ્મ લગાવી, કઠણ પરિસ્થિતિને પારખીને ચીમનભાઈ, અતિલક્ષ્મીબેન, કમુબેન વગેરે ધૂન બોલતા હતા. ક્યારે શું થાય એ વિશે કંઈ કહી શકાય એમ હતું નહીં. બરાબર 9:10 પૂજ્યશ્રીએ ઓમ ઓમના સ્મરણ સાથે છેલ્લો શ્વાસ લીધો અને સ્થૂળ દેહની લીલા સંકેલી લીધી. આસોવદ 1 રવિવાર તારીખ 7 ઓક્ટોબર 1968 રોજ નારેશ્વરથી શરૂ થયેલા સ્થૂળ દેહના પ્રવાસ ઉપર સંવત 2025 કાર્તકી ચતુર્દશી અમાવાસ્યાને મંગળવાર તારીખ 19 નવેમ્બર 1968 રોજ હરિદ્વારમાં પૂર્ણવિરામ ચિહ્ન મુકાયું. પૂજ્યશ્રીએ પોતાની દેહલીલા હરિદ્વારમાં આટલી ઝડપથી કેમ સંકેલી લીધી એ પ્રશ્નનો શું જવાબ આપીએ? પરંતુ એ ચોક્કસ કે કોઈ ભક્તની આર્ત પ્રાર્થનાને વશ થઈ એમણે પોતાનું આયુષ્ય એને આપી દીધું. ભક્તને માટે ભગવાન શું ન કરે? મરણ પથારીએ સૂતેલા કોક ભક્તને જીવન બક્ષવા માટે ભગવાન પોતે મરણ પથારીએ સૂતા. ભક્ત આશીર્વાદ માગે અને ભગવાન પ્રાણ આપી દે એમાં નવું શું ને નવાઈ પામવા જેવું શું? પૂજ્યશ્રીની લીલાને કોણ પામી શકે? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.